घसघळे काया दिसे दुर्बली जित्या इंद्रिर निर्विकार मन छे तृष्णा गई પયતર્કઈશ્વરપણો જે મા દિશે છે ઘણું ધારેલું મૃગ ચર્મ દંડ કરમા શોભા તેની કંઠી માલ કમંડળો વળી ધર્યો સત્શાસ્ત્રનો ગૂટકો શાલિગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ન પૈસો ટકો પાણી ગાલન વસ્ત્ર કોપિન તથા બીજો બહિર્વાસ છે કુવેથી જળ કાઢવા સુતરની દોરી હરી પાસ છે વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનના પૂજિતમ સુરનરો તમે રમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજ શ્રી નારાયણ મુનિ દેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટ વંદન દેવની દરેક ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો દિવ્ય મંદિરમાં બિરાજતા આપણા સર્વના પ્રાણ પ્યારા અનંત બ્રહ્માંડના આધાર વાલાવાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ એમની અસીમ કૃપાથી આ વેડ રોડને આંગણે ગુણાતીત સત્સંગ શિબિર 5 એનું આયોજન થયું જેમના આશીર્વાદ એવા પૂજ્યપાદ સ્વામી તથા પૂજ્યપાદ હરિપ્રકાશ સ્વામી પૂજ્ય હરનારાયણ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ તમામ સંતો પાર્ષદ વર્ય રમેશ ભગત વગેરે પાર્ષદો સાધકો અને વાલા હરિભક્તો આજનો શિબિરનો પ્રારંભ થયો મંગલમય દિવસ બહુ સરસ સવારે ધ્યાન કર્યું, ભગવાને જે લીલાઓ કરી, ચેષ્ટાઓ જે કરી છે, એમનું વર્ણન પ્રેમાનંદ સ્વામી બહુ સરસ લખ્યું છે. તમે બધા યાદ રાખ્યું ને, મહારાજ ક્યારેક પલાઠી વાળીને બેસતા, ક્યારેક ખેસથી ગોઠણ બાંધીને બેસતા, ક્યારેક તકિયા ઉપર બેસતા, ક્યારેક તકિયાને ઓઠીંગણ દઈ ઢોલિયા ઉપર બેસતા, બે પગ લાંબા કરીને બેસતા, ડાબો પગ પાછો એક પગ ઉપર ચડાવીને બેસતા, ડાબા પગની ઉર્ધ્વરેખાને જમણા હાથની આંગળીથી ફેરવતા, એની ઉપર આંગળી ફેરવતા, જીભને ડાબી કોરે દાંતને તળે દબાવતા. કેવી સરસ લીલા બધી પ્રેમાનંદ સ્વામી લખી છે. આ લીલા બધી જો યાદ રહી જાય, અંતરમાં ઉતરે, એ પ્રમાણે ભગવાનનું ચિંતન થાય તો જીવ ધન્ય બની જાય છે. માણસ અનાદિકાળથી માયાનું ચિંતન કરતો આવે છે. અનાદિકાળથી જન્મોના જન્મ આપણા વીતી ગયા એ દાડાથી જીવ માય કાકાનું ચિંતન કરતો આવે છે. વચનાત્મા મહારાજ એવું કહે છે કે જે માય કાકાનું ચિંતન કરનારા છે, માય કાકાને જોનારા છે, એને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. અને જે ભગવાનનું ચિંતન કરનારા છે, ભગવાનના દર્શન કરનારા છે, એવા જે આત્માઓ છે તે કાળ કર્મને માયાથી પર થઈ અને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. માટે નક્કી કરો, પાંચ દાડા તો માયક ચિંતન કરવું જ નથી, ભગવાનનું જ ચિંતન કરવું છે, ભગવાનની મૂર્તિમાં જ રહેવું છે. જો લક્ષ્ય બાંધીને આપણે શિબિરમાં બેસીશું ને તો થશે, નહીતર તો પાંચ દાડા હમણાં જતા રહેશે. માટે બધા સાવધાની થઈ, ઊંઘને ન આવવા દઈ અને સાવધાન થઈને બેસજો. અગર ઊંઘ છે ને સેવામાં આવી જાય, કથામાં ઊંઘવું નહીં. તમે લગ્નમાં જાઓ ત્યાં જ્યારે ઊંઘો છો, ટીવી સામે બેઠા હો ત્યારે ઊંઘતા નથી, ભવાઈ જોવા જાય લોકો ત્યાં ઊંઘતા નથી. કથામાં રસ હોય અને ક્યારેય કથામાં ઊંઘ આવે નહીં. માટે કથા વાર્તામાં પ્રીતિ હોય એમાં જ મહારાજ કે રૂડા ગુણ આવે છે. કથા વાર્તામાં જેને આળસ, એની કોઈને એમ અટકળ કરવી કે એમાં ક્યારેય રૂડા ગુણ આવશે નહીં. શ્રીજી મહારાજ કૃપા કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા, અનેક જીવનો ઉદ્ધાર કર્યો. રંગથી રાજા પર્યંત તમામ જીવનો ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણે કર્યો છે. કહો, નંદ સંતો એ ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, કે નિષ્કુળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, આ બધાના આપણી ઉપર બહુ મોટા ઉપકારો છે. એણે આપણા માટે બહુ બધું કર્યું છે. એને તો પ્રગટ ભગવાન મળ્યા હતા, એને કાંઈ કરવાનું નહોતું, છતાં આટલું આટલું આપણા માટે લખી ગયા. એમના ઉપકારો આપણે ક્યારે ભૂલવાનો જોઈએ. સાધુના આપણી ઉપર બહુ મોટા ઉપકારો છે, ભગવાનના તો એના કરતાંય પણ વધારે ઉપકાર છે. ગુણાતાન સ્વામી કે કરોડો રૂપિયા દેતા આ શરીર મળે નહીં, એ સર્વે અંગે સંપૂર્ણ આ શરીર ભગવાને આપણને હાવ ફ્રી ઓફમાં આપ્યું. કહો, કરોડો રૂપિયા દેતા એક અંગ કપાઈ ગયું હોય ને તો મળે નહીં. કરોડો રૂપિયા દેતા સ્વામી કે આ સત્સંગ મળે નહીં, કરોડો રૂપિયા દેતા વાતો મળે નહીં. અને આપણે પણ કરોડ કરોડ જન્મ ધીર્યા છે, પણ એક કે જન્મ ભગવાન માટે કર્યો નથી. માટે નક્કી કરો, આ ધીરજ આખ્યાની કથા સાંભળીને એક જન્મ હવે ભગવાન માટે જીવી નાખો. ધીરજ આખ્યાની કથા સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે, ગજબની કથા છે. એમાં ધીરજવાન પુરુષના આખ્યાન લખ્યા છે. કેવા કેવા ધીરજવાન થઈ ગયા, કેવી એની ભગવાને પરીક્ષા લીધી, પણ પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયેલા બધા ભક્તો, પરોક્ષના ભક્તના બધા નામ લખ્યા છે. 21 જેટલા હરિભક્તોના નામ છે. પ્રગટના ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પ્રગટ સંતો ભક્તોના પણ પરચા અને એની ધીરજતાને બધું લખ્યું છે. પણ આ ધીરજ આખ્યાન ગ્રંથમાં બધા પરોક્ષ ભક્તો થઈ ગયા સતયુગમાં, ત્રેતાયુગમાં, એ બધા ભક્તોના અહીંયા આખ્યાનો લખ્યા છે. ધીરજ આપે. આ ગ્રંથ સાંભળવાથી આપણા જીવનમાં કંઈ દુઃખ આવ્યું હોય, કાંઈ એટલું બધું સુખ આવી પડે, તો જીવનમાં આપણને ધીરજ મળે છે. માણસ બે વારે ભગવાનમાંથી પડી જાય છે, કાં બહુ દુઃખ આવે તો પડી જાય, અને કાં બહુ સુખ આવે તોય માણસ ભગવાનના માર્ગથી પડે છે. સુખ અને દુઃખમાં ધીરજ આપે એવો આ ગ્રંથ છે, ધીરજ આખ્યાન. અને શ્રીજી મહારાજ પણ કેટલા ધીરજવાળા હતા જુઓ ને. એટલે તો શતાનંદ સ્વામીએ એમનું નામ લખ્યું, ઓમ શ્રી ધૈર્યવતે નમઃ. બોલો, ઓમ શ્રી ધૈર્યવતે નમઃ. ઓમ શ્રી ધૈર્યવતે નમઃ. ઓમ શ્રી ધૈર્યવતે નમઃ. ભગવાન બહુ ધીરજવાળા, ભગવાન જેટલું કોઈ ધીરજવાળું નહીં હો. હા, પછી એમના સંતો અને ભક્તો ધીરજવાળા. આ ધીરજ આખ્યાન ગ્રંથ સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો હશે 1899ની સાલમાં. ગઢડામાં રહી અને આ ગ્રંથ સ્વામીએ પૂર્ણ કર્યો છે, જેના 64 કડવા છે અને 16 પદ છે. એમ કુલ મળીને 717 જેના ચરણ છે. મહારાજ ધામમાં ગયા પછી 13 વર્ષ પછી આ ગ્રંથ લખાણો છે. સ્વામી પણ ગજબની કલમ હાંકી છે આમાં. સ્વામીનો વૈરાગ એટલે ઊભો સંસાર મૂકીને 35 વર્ષની ઉંમરે બે છોકરા પત્ની ને માતાને મૂકી અને ભગવાન ભજવા વીર પુરુષ નીકળી ગયા છે. બોલો. અને એક ભગવાનના અડધા વચને આધોયના સીમાડામાં જેણે ભગવી કંથા પહેરી લીધી. આધોયતાના સસરાનું ગામ હતું અને ભગવી કંથા પહેરાવી નિષ્કુળાનંદ નામ પાડ્યું. મહારાજ કે કુળ તજીને નિષ્કુળ થયા, આજથી તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી. ભગવાન સાથે જેવો 30-30 વર્ષ સુધી રહ્યા છે અને ભગવાનનો હૃદયગત અભિપ્રાય જાણનારા, ભગવાન સાથે રહેનારા, ભગવાનની સાથે વાતો કરનારા, ભગવાનની હાથે જમનારા, ભગવાન જેને ભેટેલા, ભગવાને જેના માથા ઉપર મસ્તક અને મસ્તક ઉપર ચરણ મૂકેલા, છાતીમાં ચરણ આપેલા એવા મહાન ભગવાનના સંત, એમનો લખેલો આ ગ્રંથ છે. આ ગ્રંથનો મુખ્ય હેતુ તો એ છે, ગમે એવું દુઃખ આવે જીવનમાં પણ ટેક નો મેલે ભગવાનનો ભગત. પુરુષોત્તમ નારાયણને માટે માથું આપવું હોય તો એ ભગત આપી શકે, આંચકો ન આવે એવા આ ગ્રંથમાં પરોક્ષ 21 હરિભક્તોના નામ લખ્યા છે. પહેલું જ નામ લખ્યું છે, ભગવાન ભજવાની અડગ ટેકવાળા પ્રહલાદજી. ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાં. આ મરદ એને જ કહેવાય, લીધેલી ટેક મૂકે નહીં. આપણી બધાની ટેક કેવી, અત્યારે લઈને ઓળી પાછા મૂકી દઈ. શિબિરમાં કંઈક નિયમ લીધું હોય તો ઓળી પાછા ઘેર જાય જ્યાં મૂકી દઈ. પણ ટેક ન મેલે રે તે ખરા મરદ જગમાં. ત્રિવિધિ તાપે રે કેદી અંતર ડોલે નાય, ગમે એવા તાપ પડે, ગમે એવું દુઃખ પડે, પણ અંતરને ડોલવા ન દે. બીજા નંબરના ભગત છે નાની ઉંમરમાં ભગવાન મેળવવાની ટેકવાળા ધ્રુવજી. ધ્રુવજીએ નાની ઉંમરમાં ભગવાનને મેળવવા જેવી ટેક ધારી અને વનમાં ભજન કરવા નીકળી ગયા. ત્રીજા નંબરના હરિભગત છે સચ્ચની અડગ ટેકવાળા હરિશ્ચંદ્ર. સચ્ચને ખાતર ભર બજારમાં કાશીમાં વેચાઈ ગયા એવા હરિશ્ચંદ્ર રાજા, અયોધ્યાના રાજા હતા. મહાપરોપકારી એવા ચોથા ભક્ત છે રંતિદેવ રાજા. પરોપકારનું કાર્ય બહુ કર્યું છે એમણે, એની વાત સ્વામી લખીશ. મહાદાનેશ્વરી પાંચમા ભક્ત છે મયુરધ્વજ રાજા. મયુરધ્વજ રાજાએ પોતાનું અંગ કાપીને આપી દીધું, જુદું બધું આપવું સહેલું છે પણ શરીર કાપીને આપવું કેટલું કઠણ છે. છઠ્ઠા નંબરના ભગત છે મહાન તપસ્વી રૂભુ રાજા. આ રાજાઓ હતા છતાંય એણે કેવું તપ કર્યું ને કેવું ભજન કર્યું ને કેવી નિષ્ઠા રાખી. આ સમાજમાં જુઓ તો પૈસાવાળો કોઈ પ્રભુ ભજે નહીં, એને એમ થાય કે આપણે શું ભગવાન ભજો, ગરીબને ભજવાનો હોય, આપણે તો બધું માલ મિલકત બધું મળી ગયું છે એટલે હવે આપણે કાંઈ બહુ જરૂર નહીં. પણ આ કથા તો વિચારો, આમાં રાજાના નામ જાજા છે કે જેણે સત્ય માટે, ધર્મ માટે, પરોપકાર માટે, ભગવાનને રાજી કરવા માટે કેવા કેવા તપ કર્યા છે. આજ કોઈ એવો પૈસાવાળો રાજા હોય ભજન કરતો હોય તમે ત્યાં સંભળાય છે કે અબજોપતિ માણસ છે, કોક નીકળે ભાગ્ય, જૂજ તમે ગોતવા જાઓ ને તો બાકી તો એ 9 વાગ્યે જાગે. કેટલા વાગ્યે? 9 વાગ્યે. કોઈ 10 વાગ્યે જાગે. શું કામ? તો કે આપણે ક્યાં કંઈક કમાવા જવાની જરૂર છે. જ્યારે જાગીએ ત્યારે બધું રોટલા તો મળવાના જ છે, પણ એને એ ખબર નથી કે આંખ વિંચાશે એટલે આ સંપત્તિ બધી અહીં પડી રહે, અને કરવાનું જો બાકી રહી જાય તો પછી પાછા ક્યાં જન્મ મળશે એનું કઈ નક્કી છે ભાઈ? સાતમા નંબરે આવે સત્યવાદી અને મહાન નિષ્ઠ શિબી રાજા. આઠમા નંબરે આવે છે વિદેહી રાજા જનક. રાજ્યમાં રહેવા છતાંય જે વિદેહી હતા. મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન. આ મિથિલા નગરી બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. એટલે તો જનકને તો મહારાજે વચનાર્થમાં પણ ઘણી વાર યાદ કર્યા છે. મહારાજ કે દેહ કરીને વ્યવહાર કરવો, મને કરીને તો ગ્રસ્થને પણ ત્યાગીની પેઠે નિર્વાસનિક રહેવું. તમે વ્યવહારમાં છો એટલે દેહ કરીને બધો વ્યવહાર કરવો પડે, બધું હોય એટલે બધું કરવું પડે ને, પણ ત્યાગીની પેઠે મને કરીને નિર્વાસનિક રહી શકાય છે. મહારાજ કે જો એમ ન રહેવાય તો જનક જેવા રાજા રાજમાં હતા પણ મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. કેટલું કઠણ કામ છે ગણેભાઈ, મન મોટા યોગેશ્વરના જેવું રાખવું રાજમાં રહીને. બોલો, આ હેલું કામ છે? એવા રાજા જનક નવ યોગેશ્વર એમને ત્યાં મળવા આવે છે, જ્ઞાની સાંભળીને નવે ને એક સાથે બાતમાં લઈને મળ્યા છે. ત્યારે ઓલા કે તો અવિવેકી લાગે છે નવ યોગેશ્વર કે. પછી એણે પ્રશ્ન કર્યો કે તમે આમ કેમ મળ્યા બધાને? તો કે આ દેહનો કોઈ નિર્ધાર નથી, એકને મળું, બેને મળું, ત્રણને મળતા જો દેહ પડી જાય ને તો બીજા 6 મળવાનું બાકી રહી જાય. એટલે પહેલા બધાને એકારે મળી લીધું, પછી એક એકને મળ્યા. આપણે તો મરવાનું ભૂલાઈ ગયું છે. કોઈ દી તમને સાંભળ્યા છે કાલ મરવાનું છે, આ ઘડીને આ પળમાં મરવાનું છે? કહો. મહારાજ તો એવું કહેતા કે આ ઘડીને આ પળમાં મરવું છે, એમનો એનો અમને વિલંબ જણાતો નથી. આપણે તો હજી બહુ મોટા બધા કાર્યો કરીને પછી મરવાનું છે. હું કહું તમારું, મહાન વિદેહી જનક રાજા નવમું આખ્યાન લખ્યું છે, મહાન નિષ્કામ ભક્ત સત્યવાદી નળ દમયંતી. નળ ને દમપી, નળ રાજા થઈ ગયો બહુ મોટો, સત્યવાદી નિષ્કામ મહાન ધર્મવાળો. દસમું આખ્યાન લખ્યું છે, શત્રુ મિત્ર જેને એક સેવા મહાન રાજા અમરીશ. વચનામતમાં અને શિક્ષાપત્રીમાં પણ જેને યાદ કરેલા છે મહારાજ. અમરીશ એટલે આત્મનિવેદી ભગત. રાજા હોવા છતાં એ બધી ભગવાનની પૂજાનો સામાન, તુલસી પત્ર, ચંદન બધું જાતે કરતા અને જાતે પાણી ભરી આવતા. સંસારના તમામ સુખ સમ ખાવાને માટે રાખ્યા એવા હતા વિભીક્ષણ ભક્ત. 11મા આખ્યાન એનું લખ્યું છે. 12મું આખ્યાન ભગવાનમાં અતિ સ્નેહવાળા ભક્ત સુધનવાનું લખ્યું છે. સુધનવા પણ એવા ભગવાનમાં સ્નેહવાળા ભક્ત હતા. 13મું આખ્યાન લખ્યું છે, મહાન વૈરાગી અને ભગવાનના અખંડ ધારક જડ ભરત. 15મું આખ્યાન છે, 14મું આખ્યાન છે, સદા આત્મામાં રમણ કરનારા એવા મહાન વૈરાગ્ય સુખદેવજી મહારાજ. 15મું આખ્યાન છે, સદાને માટે મુમુક્ષુને ભગવાનને રસ્તે ચડાવનારા એવા નારદજી. 16મું આખ્યાન સ્વામી લખ્યું છે, મહાન નૈષ્ટિક વ્રત ધારક સનકાદિકો. 17મું આખ્યાન લખ્યું છે, મહાન તપસ્વી દયાની મૂર્તિ જાજળી ઋષિ. ઉઘરીએ કાનમાં માળા કર્યા હતા, બચ્ચા મૂક્યા, ઉડી ગયા, તોય વાડ જોઈને 6 મહિના બેઠા. દયાની મૂર્તિ જાજળી ઋષિની કથા લખી છે. 18મી કથા, મહાન ગુરુ ભક્ત ઉપમન્યુ અને આરુણી ભક્તની કથા લખી છે. અભ્યાગતને ઘણા હેતથી જમાડનારા એવા મુદગલ ઋષિની કથા 19મી લખાણી છે. 20મી કથા, મહાન શિલોંશ વૃત્તિવાળા એક બ્રાહ્મણ ઋષિ ભક્તની કથા લખાણી છે. 21મું આખ્યાન સ્વામીએ છેલ્લું લખ્યું છે, અજાત શત્રુ નિર્વેર મહાન ભક્ત જયદેવ. આવા 21 ભક્તોના આખ્યાનો આ ગ્રંથમાં લખ્યા છે. આ કથા સાંભળીને આપણે પણ એના જીવનમાંથી કાંઈક પ્રેરણા મેળવીએ અને એની જેવા નિષ્કામ નિષ્ઠાવાળા, ખુમારીવાળા, સત્યની ટેકવાળા, વૈરાગવાળા, ક્ષમાવાળા, ધીરજવાળા અને નિર્વેર ભક્ત બનીએ. એ આ કથા સાંભળવાનું ફળ છે. નિષ્કુળાનંદ સ્વામી લખી ગયા તે એમને કાંઈ નથી લખ્યું બધું. સ્વામીનો એવો આશય હતો કે આ કથા કોઈ સાંભળે તો આવા નિષ્ઠાવાળા ભગત થાય, ખુમારીવાળા ભગત થાય, ભગવાનને માટે ગમે તેવું સુખ દુઃખ આવે તો એમાં પાછો ન પડે, એવો ધીર પુરુષ બને. શાસ્ત્રોમાં લખ્યું કે ધીરજવાળો પુરુષ કોને કહેવાય કે વિકાર હેતો સતી એ શામ ચેતામસી ન વિક્રે તે સ ધીર. વિકારનો હેતુ હોય અને સતાય પણ એને વિકાર ન થાય એ ધીરજવાળો પુરુષ કહેવાય. માણસની સામે સ્ત્રીઓનો યોગ થાય, રૂપવાન સ્ત્રીઓ આવે, ધનના ઢગલા થાય, માન અપાર મળે, ક્યારેક કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, કોઈ ગાળો ભાંડે, છતાંય જેનું મન વિકાર ન પામે એને કહેવાય સધીર પુરુષ. એ ધીર પુરુષ છે. આપણું તપાસ, આપણે તો જરાક ધૈર્ય ન છીએ ત્યાં તરત ક્રોધ આવે, તરત આમ લાલ ચોળ થઈ જાય, પ્રકૃતિ ફરી જાય, આંખો ફરી જાય, શરીર માંડે ધ્રુજવા. પણ વિકારનો હેતુ હોવા છતાંય જેના જીવનમાં ધીરજ રહે એ પુરુષ ધીરજવાળો કહેવાય. ગમે એવા સુખ દુઃખના પ્રસંગમાં, ગમે એવા દેશકાળના પ્રસંગમાં, ગમે એવો રોગ થયો હોય દેહમાં, પીડા થતી હોય, પણ એના એવા સંજોગોમાં પણ જેને કોઈ પ્રકારનો સંકલ્પ ન થાય અને એમ માને કે જે કાંઈ દુઃખ ભગવાને આપ્યું છે એ ભગવાનની પ્રસાદી જાણીને સહન કરી લે, તો એ ધીર પુરુષ કહેવાય. ઝીણાભાઈ એકવાર જૂનાગઢ કચેરીમાં બેઠા હતા નવાબની, અને મહેફિલ ચાલતી હતી, નાટિકાઓ નાચતી હતી, વેશ્યાઓ બધી. ઝીણાભાઈએ ખિસ્સામાંથી ગૌમુખી કાઢી અને આંખ્યું વેચીને માળા ફેરવવા માંડ્યા. ત્યારે આ દ્રશ્ય નવાબે જોયું, કેમ ઝીણાભાઈ આવી મહેફિલ માણતા નથી અને આંખ્યું વેચીને માળા કરો છો. નવાબને કીધું કે નવાબ, હું ભગવાન સ્વામિનારાયણનો ભગત છું, આ આંખેથી ન જોવાનું મારાથી જોવાય નહીં. એને કહેવાય ધીર પુરુષ. વિકારનો હેતુ હોય છતાંય જેને ધીરજ રહે. ઘણા સમાજમાં બહુ ધીરજવાળા માણસો હોય છે, ગમે એમ થઈ જાય તો ધીરજ ન ચૂકે, અને ઘણાને તો વતાવ્યા ન થાય. એમાં તપસ્વી હોય, ક્રોધી બહુ હોય. શાસ્ત્રોમાં ના પાડી છે કે તપસ્વી હોય ને ક્રોધી હોય તો એનો સંગ ન કરવો, કૃષ્ણ ભક્ત હોય ને કામી હોય તો એનો સંગ ન કરવો, ત્યાગી હોય ને લોભી હોય તો એનો સંગ ન કરો, જ્ઞાની હોય ભગવાનના અવતારનું ખંડન કરતો હોય નિરાકાર માનતો એનો સંગ ન કરો, ગુરુ હોય પોતાના શિષ્યોને ધર્મ મર્યાદામાં ન રખાવે તો એનો પણ સંગ ન કરો. આ છ જણાનો સંગ કરવાથી આપણી સન્મતિનો નાશ થાય છે, હારી બુદ્ધિ નાશ પામે. આ છ થી રામાનંદ સ્વામી પ્રયાગમાં ધર્મદાદાને આ સૂત્ર કીધેલું છે કે આ છ જણાનો તમે ત્યાગ કરજો. માટે આવા ભક્તો જે થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, ગમે એવા દેશકાળ આવે વિપરીત તો ડિગ્યા નથી. વીરા સેલડિયા તાળા હતા મિત્યાળા ગામના. કૃપાનંદ સ્વામી અને ગુણાતાનંદ સ્વામી ફરતા ફરતા એ ગામમાં ગયા, ચોરામાં ઉતર્યા, કથા વાર્તા કરી. ભગત વીરા સેલડિયા ખેતરેથી ગાડું લઈને આવે છે. સ્વામીએ દ્રષ્ટિ કરી જોયું તો કે મુમુક્ષુ આત્મા છે. બોલાયવા, ભગત આવો ભગવાનની વાતો સાંભળો. તો કે ગાડું છોડતો આવું. ગાડું છોડીને આવ્યા, સંતોએ ભગવાનની વાતો કરી કે વાલા ભક્તો, આ મનુષ્ય જન્મ બહુ જન્મના પુણ્ય મળે છે, વારે વારે મળતો નથી. આ મનુષ્ય જન્મ આમ વેડફી ન નખાય, આનાથી તો પોતાના આત્માનું કલ્યાણ સાધી લેવાય, ભગવાનનું ભજન કરી લેવાય, ભગવાનની આજ્ઞા પાળી લેવાય. ત્યારે વિરાજ સેલડિયાએ કીધું કે ભાઈ, આ હળાહળ કળયુગમાં અત્યારે ભગવાન ક્યાંથી હોય, નકર તો એને શરણે થઈ જાય. ત્યારે સંતો કહે છે, વાલા ભગત, ભગવાન આજ કળયુગમાં પ્રગટશે, અમે એના સાધુ છીએ, સ્વામિનારાયણ ભગવાન એનું નામ છે. માટે ધાર નિયમને બાંધ, કંઠીને વર્તમાન લેન, ભજન માંડ કરવા, છેલ્લો જન્મ કરી લે. એ વિરાજ શેલડિયાને લાગી ગયો ઉપદેશ. પછી તો હાલતા ચાલતા ખેતીનું કામ કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. સંતો બે પાંચ દી રોકાણા, સત્સંગ કરાવ્યો. પછી કીધું કે તમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે ગઢડા એકવાર દર્શન કરી આવજો, ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન છે. વીરા ભગતને એમ થયું, સમય મળ્યો એટલે ગાડું જોડી આખો પરિવાર દર્શન કરવા ગઢડા ગયો છે. દર્શન કરવા ગયા, 15 દાડા રોકાણા, સત્સંગ કર્યો, ભગવાનના દર્શન કર્યા, બહુ સુખ આવ્યું. આ બાજુ પાછળથી ગામ લોકો અને ગામધણી દરબારે એના મકાન હળગાવી નાખ્યા. ઈર્ષાવી અને કે આ ભગત છો એટલે હવે ગામ બગાડશે. આપણે અરે રહેતો હતો ને આપણી જેમ કરતો હતો, ભારે ભગત થઈ ગયો. 15-20 દાડે ભગત ઘેરે આવ્યા ત્યાં તો મકાન હળગી ગયેલા હતા, ભીતડા ઉભા હતા ખાલી. દરબાર આવીને કીધું કે વીરા, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો એમાં તને શું ફળ મળ્યું, ત્યાં જોયું એમાં તારું શું સારું છું. તો કેમ બાપુ? તો કે જો ને મકાન હળગી, એણે સળગાવેલા. હા તો કે બાપુ એવું છે ને, અમે વર્તમાન ધરાવ્યા ને ત્યારે અમારા પાપ બળી ગયા હતા બધા, પણ અમે સત્સંગ નહોતો જ્યારે કંઈક અનિતિનું લાવ્યા હોય, ચોરી કરીને લાવ્યા હોય, એ બધા ઘરના પાપ હતા ને, ઘર હળગ્યું એટલે એનાય પાપ બળી ગયા. ભીતડા ઊભા છે ને મોલ સીમમાં ઊભો છે, પાકશે એટલે કાટમાળ નાખી દેવું. અને આ બૈરા છોકરા બધા બચી ગયા, અમારી ઉપર ભગવાનની કેટલી કરુણા કહેવાય. અહીંયા રહ્યા હોત ને તો બધા હળગી જાત. આમ ઉપકાર માન્યો બોલો ભગવાનનો. બાકી આપણે 15 દી ક્યાંક સેવા કરવા ગયા અને ઘરે આવું છું હોય પછી કેમ થાય? હે આપણું વિચારો ને કે મહિનો દી સાધુ પાસે રહ્યો ને અહીંયા બધું ટળી ગયું, હવે તો જાય એ બીજો કહો. પણ આ કહેવાય સ્થિત પ્રજ્ઞ ભક્ત, ધીરજવાળા. ગમે એવા દેશકાળ આવે ધીરજમાં ડગે નહીં, એમની કથાઓ સ્વામી લખી છે. કોઈ દી અધર્મને માર્ગે જાય નહીં, કોઈ દી અનિતિ કરે નહીં, સત્યનો માર્ગ ચૂકે નહીં, આને ધીરજવાળો પુરુષ કહેવાય. થોડોક લાભ થતો હોય તરત ખોટું બોલે, થોડોક લાભ થતો હોય તો અનિતિ કરી નાખે, થોડોક લાભ થતો હોય તો સત્ય ચૂકી જાય, એવા ભગત ભગવાનને બહુ ગમતા નથી. માટે એવા ભગત થાય કે ગમે એવા દેશકાળના વાવાઝોડા આવે પણ આપણી નિષ્ઠામાંથી ન ડગીએ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. આ સંસારમાં શૈલ ભાઈ સુખ દુઃખ તો બધાને આવવાના છે, કાયમ કોઈને સુખ ન હોય, કાયમ કોઈને દુઃખ ન હોય. માટે દુઃખ આવે ત્યારે હરેરી ન જવું, હિંમત રાખવી. હરેરી જવાથી દુઃખ ટળતું નથી, પણ ધીરજ રાખો ને તો દુઃખ હોયું જાય છે. તમારા ગ્રસ્તના જીવનમાં થોડું ઘણું દુઃખ આવે ને તો માણસ તરત ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. હા હો બાંધે ને ત્યાં હોવે નિર્ણય લઈ લીધો કે આપણે અગ્નિ સ્નાન કરી લેવું છે, કાં દવા પી જાવી છે. ભાઈ એવું તો આ સમાજમાં ઇલાજ કરવાનું છે. આહુ ગરમ થઈ જાય તો હોવે સહનતા, સહનશીલતા રાખવી જોઈએ. બહુ ગરમ થઈ જાય ત્યારે આહુ એ ધીરું પડી જવું પડે. દીકરો ખીજાય તો બાપાએ ધીરજ રાખવી, બાપા ખીજાય ત્યારે દીકરાએ ધીરજ રાખવી જોઈએ. કેટલા પ્રસંગો બને છે આત્મઘાતના બોલો. હમણાં એક બ્રાહ્મણ આત્મઘાત કરી મરી ગયા. લો એને ત્યાં રાજ હોય ને બધું દુઃખ હોય, એને માગી ખાવાનું હોય, એમાં શું મરવાનું બોલો. આવો મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે, કિંમતી એને પાડી ન દેવાય. માણસને એમ થાય કે આ દુઃખમાંથી મુક્ત થઈ જાય, પણ પાછળ કેટલું દુઃખ હોય બીજું. ઓ શિક્ષાપત્રીમાં પણ મારા લખ્યું કે ક્રોધે કરીને કાંઈ ભૂંડું આચરણ ન કરવું, અંગનો છેદન કરવો, આત્મઘાત ન કરવો, પેરબજબ ન ખાવો, કુએ ન પડવું. સહન કરતા શીખો એ માણસ સુખી થાય છે. જે માણસ સહન નથી કરી શકતો એ માણસ ડગલે ને પગલે દુઃખી થાય છે. માટે જીવનમાં ધીરજની બહુ જરૂર છે. જેટલી તમારે પૈસાની જરૂર છે ને એટલી ધીરજની જરૂર છે. પણ ધીરજ વાળી રહેતી નથી, કાઢવી ક્યાંથી? કહો ધીરજ રહે ને તો એ માણસ ક્યારે દુઃખી નથી થતો. દુઃખ આવે ત્યારે માણસ ધીરજ રાખી શકતો નથી, પણ આવા ભક્તોના એકખાન સાંભળવાથી માણસ ધૈર્ય રાખી શકે છે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનો પ્રથમ કડવું લખે છે. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, સુખના સિંધુ
શ્રી સહજાનંદજી,
એ જગ જીવન કૈયે જગવંદજી, સદા સુખ કંદજી,
શરણાગતના સદા સુખ કંદજી,
હે પરમ સ્નેહી છે પરમાનંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી,
પરમ સ્નેહી છે પરમાનંદજી.
સ્વામી પહેલો શબ્દ લખે છે, સુખના સિંધુ શ્રી સહજાનંદજી. સુખનો તો ભગવાન દરિયો છે, બીજે બધે તો ટીપુ સુખ રહ્યું છે. ગુણાતાન સ્વામી હાદી ભાષામાં લખ્યું કે અક્ષરધામમાંથી મત્સર્યું મૂતર્યું, તો એની જણ કંઈક પ્રકૃતિ પુરુષના લોકમાં આવી, પ્રધાન પુરુષના લોકમાં આવી, વિરાટના લોકમાં આવી, સ્વર્ગમાં આવી, અહીંયા તો જણે ન થાવી, તો એના હારું લોકો માથા કપાવે એટલી બધી મહેનત કરે છે. ત્યારે સુખનો દરિયો અને સુખના સિંધુ ભગવાન એમાં કેવું સુખ છે, કોઈ દી આપણે વિચાર કરતા નથી કે આવા સુખના સિંધુ ભગવાન એને પામી જવું છે, બસ એને મળી લેવું છે એકવાર. આ જગતના પદાર્થો માટે, રૂપિયા માટે, સિદ્ધિ માટે, આ લોકના પદાર્થોના કાંઈ પણ માટે કેટલી આપણે દોડધામ કરીએ છીએ, નિરાતે જમતા પણ નથી, નિરાતે હૂતા પણ નથી, નિરાતે ભગવાનના મંદિરે આવીને દર્શન પણ કરતા નથી, દોડમ દોડ જ હોય. ઓહ, એ મંદિરે પગથિયા ચડતો જો ફોન આવે ને, જ્યાંથી અઠો ઉતરીને દરવાજા બહાર ઉયો જાય, ખબર એ ન રે દર્શન કરવાના છે. બોલો, જમવા બેસે તો એ ફોન શરૂ હોય, હું જેમો એની ખબર ન હોય. શાસ્ત્રોમાં લખ્યું છે, પ્રસન્ન મનથી જમો ને તો જ પચે, પણ ઉદ્વેગથી, ક્રોધથી, ગુસ્સામાં આવીને, ટેન્શનમાં જમો એટલે એ શરીરને કાંઈ સુખ ન કરે, નુકસાન કરે. એટલે શ્રીજી મહારાજનું વચનાત્મક એક સૂત્ર છે, સદા આનંદમાં રહો. આનંદમાં રહેવું હોય ને એને ધીરજતા બહુ રાખવી પડે છે. ધીરજ છે એ તો મોટું ધન છે, સંપત્તિ છે. સંપત્તિ જેની પાસે અબજોની હોય ને કેમ ધીરજથી બેઠો હોય, ગમે એવી મંદી આવે તો એને ઉપાધિ ન હોય. સ્વામી કે કરોડ મણ દાણા પીડ્યા હોય ને, કરોડ રૂપિયા હોય ઘરમાં તો એને કાલ પડે તો એને ચિંતા હોય નહીં, પણ આજ લાવીને કાલ લાવીને આજનું ખાતા હોય એને વિચારણ થાય કાલ શું કરશું. ઓહ, પણ ઓલાની ચિંતા હોય એમ ભગવાનના ખરેખરા ભગત છે ને એને આ લોકની કોઈ ચિંતા હોતી નથી, એ તો ભગવાનના સુખમાં ડૂબ્યા હોય છે. ભગવાન જગવંદન છે, તમામ જગતના જીવોએ ભગવાનને વંદન કરવા યોગ્ય છે. શરણાગતના સદા સુખ કંદજી, શરણાગત જીવના સદા સુખનું કંદ એટલે મૂળ છે. શરણાગતને પાલે સદા બહુ નામી, મારે હરિનો ઉપર હાથ કશી ન રહી ખામી. શરણાગત જીવનું હંમેશા ભગવાન પાલન કરે છે. આ ગ્રસ્તાશ્રમમાં પણ એ નિયમ છે કે તમે પરણીને સ્ત્રી લઈ આવો પછી આખી જિંદગી તમારે શરણે હોય તેનું તમે પોષણ કરો છો, પાલન કરો છો બૈરા છોકરાનું. શું કામ? તમે એમ માનો છો કે આ મારો મારે શરણે આવેલા છે એટલે મારે એનું પોષણ કરવું જ જોઈએ, એ ફરજ બને છે. એમ ભગવાનને શરણે જેટલા જીવ જાય છે ને એ બધાની ભગવાન ખબર રાખે છે. પરમ સ્નેહી છે જીવના અને પરમાનંદ છે. પરમ આનંદ જો કોઈ હોય ને તો ભગવાનના સ્વરૂપમાં છે, એવો આનંદ ક્યાંય નથી. એવો આનંદ મૂકી અને બીજા આનંદમાં સ્વામી કે હું રાચું કહો. ભગવાન તો આવા મોટા સુખના સિંધુ, દયાળુ, જગવંદન, શરણાગતના સુખકંદ, પરમ સ્નેહી પાસા કોઈ આપણા હોય ને તો ભગવાન છે. તમે કોઈ દી માન્યા છે કે મારા પરમ સ્નેહી ભગવાન છે? નવા મહિના જ માનજો. આજથી સ્વામી લખે છે આમાં, પરમ સ્નેહી કોઈ જો આપણા હોય ને મિત્ર તો એ ભગવાન છે, એ જ આપણું શ્રેય ને પ્રેય કરનારા છે. બાકી તમે જેને સ્નેહી માન્યા છે એ કોઈ સાથે આવવાના નથી. પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ.
પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ.
પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ.
પરમ
દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠો જામ.
દાસના દોષ ટાળવા
રહે છે અનેક વિઘ્ન થી લીએ ઉગારી કરી પળે પળે પ્રતિપાલ. પર દુખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ.
પર દુખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ.
હે જી પર દુખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ. એવા છે જો દીન દયાળ.
એવા છે જો દીન દયાળ.
સ્વામી લખે છે પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ. પરમ સ્નેહી જે સાધુ છે ને કે હરિભગત છે એના ઘણા હેતવાળા ભગવાન છે. ભગવાન એને વિશે હેત કરે છે. જેમ ભક્ત ભગવાનને વિશે હેત કરે છે એમ ભગવાન પણ એવા ભક્તને વિશે હેત કરે છે. દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. પોતાના ભક્તના દોષ ટાળવા માટે ભગવાન તૈયાર રહે છે, ક્યારે આળસ કરતા નથી. એવા ભગવાન અનેક વિઘ્નથી પોતાના ભક્તને ઉગારી લઈને પળે પળે રક્ષા કરે છે. ભગવાન બહુ દયાળુ છે એટલે પર દુઃખ દેખી શકતા નથી. એવા દીન દયાળુ ભગવાન સ્વામિનારાયણ એ આપણા ધણી છે. શ્રીજી મહારાજ 69નો કાળ પીડ્યો ને ત્યારે મહારાજને બહુ દુઃખ થતું. મહારાજ 69નો કાળ પીડ્યો પછી ગામડા ફરવાનું મહારાજે બંધ કરી દીધું. મહારાજ પર દુઃખ જોઈ નહોતા શકતા. જેવા ખાચર ગઢડાના, એ બહુ ઉદાર હતા, સદાવ્રત આપતા. અને કાળ પીડ્યો એટલે કેટલાક કાઠીઓ હતા ને એ બધા ત્યાં દિવસો કાઢવા આવ્યા કાળ ઉલ્લંઘવા. જેવા ખાચરના દરબારમાં પણ અનાજની કોઠીઓ માંડી ખાલી થવા. પછી અમૂલાબાઈ અને અમરાબાઈ બે એની દીકરી હતી, મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મારા બાપા તો મરવા તૈયાર થયા છે, કેમ કે આબરૂદાર માણસ કોઈને ના પાડી શકે નહીં. મહારાજ પાસે આવ્યા. મહારાજ કે કેમ જેવા ખાતર, તો કે હવે મરવાની તૈયારી કરું છું. મહારાજ કે મરાતાય છે ભલા માણસ, તો કે શું કરું, મારું નામ જીવો ને હું કોઈને મરું એમ ન કહો તો મારે જ મરવું પડે ને હવે, એવા ઉદાર હતા. મહારાજ કે જેવા ખાચર તમારી સહાય અમે કરશું, માટે મૂંઝાતા નહીં, જેમ આપો છો જમાડો છો એમ જમાડતા રહ્યો. પછી મહારાજાના દરબારમાં પધાર્યા, કોઠી હતી ઉપરથી મહારાજે છંદાવી દીધી. મહારાજ કે હાણેથી અનાજ કાઢજો એટલે ખૂટશે નહીં. જેટલા કાઠી દરબારો આવતા બધાને એમાં જમાડતા અને રૂપિયા પણ મહારાજ એને અપાવતા. મહારાજ એ વખતે ખોલડિયાદ પધારેલા, રૂડા સિંધવ કરીને ગરીબ ભગત બહુ સારા. આ સિંધવ પરિવારમાં સત્સંગ નહોતો પણ હંસરાજભાઈ ખોલડિયાદ રહેવા ગયા આધારણ સ્વામીના બાપા. એના યોગે કરીને આ હંસરાજભાઈના યોગે કરીને આ સિંધવ પરિવારમાં સત્સંગ થયેલો. એ બધા નિષ્ઠાવાળા ભગત થયા, રજપૂત. તે એ સાત ભાઈઓ હતા. તો મહારાજ કે રૂડા ભગત 69 કાળ છે, અનાજ કેટલું છે? તો કે મહારાજ 1 કળશી અનાજ છે. વરો કેટલો? તો કે 5 કળશીનો. વરોમાં 5 કળશી અનાજ ખાઈ જાય. તો મહારાજ કે અનાજ થઈ રહ્યા પછી શું કરશો? તો કે તેડવા આવજો, બીજું શું કરવાનું. ત્યારે મહારાજ કે ભૂખ્યા મરવું એ તો બહુ તકલીફ. તો કે મહારાજ શું કરીએ, પોર અનાજ બધું પાક્યું હતું તો ટીડ આવીને ખાઈ ગયા એટલે એ કાળ પીડ્યો. વણ તો વરસાદ જ નથી જોયો એટલે બધું હુકાઈ ગયું. પહેલો વરસાદ થયો, બધા વાવી દીધું, ઢેસણ સમો મોલ આવ્યો. પછી તો એવા વાદળા થાય બપોર સુધી કે હમણાં જ વરસાદ પડશે પણ એક ટેપુય ન પડે, અને રાત્રિ પડે એટલે શરદ ઋતુના જેવું વાતાવરણ થઈ જાય, આપ ખુલ્લું. પછી મહારાજ કે હાલો તમારા ખેતરે જાય. ગૌમુખી આકારનું ખેતર હતું આમ, અને એમાં બાજરી વાવી હતી પણ હુકાઈ, પણ મૂળિયામાં લીલી હતી. મહારાજ કે બાજરી હુકાઈ ગઈ છે? તો કે હજી ગાંઠું લીલી છે, જો વરસાદ થાય ને તો પાછું થાય એમ. મહારાજ તો એમ કહીને ખેતર જોઈને બીજે ગામ વયાઈ ગયા. પણ એ જ રાત્રે ભગવાને રૂડા ભગતના ખેતરમાં વરસાદ કર્યો. એક જ ખેતરમાં રમરમાઈને આખું ભરી દીધું, બોલો. અને એમાંથી પછી બાજરી ફૂટી પાછી, અને 4 કળશી બાજરો થયો. 1 કળશી તો હતો, 4 છો એટલે વરો ઉલ્લંઘાઈ ગયું. આમ ભગવાન પોતાના ભક્તની હરપળ રક્ષા કરે છે. બહુ ભગવાન દયાળુ છે, પરદુઃખ દેખી શકતા નથી. અનેક વિઘ્નથી ભગવાનના ભક્તને ભગવાન ઉગારી લે છે. પણ કોની રક્ષા કરે? તો શરણાગત જીવ હોવો જોઈએ. ખરેખરો ભગવાનની નિષ્ઠાવાળો, ભગવાનની ખુમારીવાળો, અને ગમે એવા દેશકાળે ડગે નહીં ભગવાનનો વિશ્વાસ, એવા ભગતની હરપળ ભગવાન રક્ષા કરે ને હરપળ એના કામ કરે છે. માટે આ કથામાંથી આપણે પણ એવા ખુમારીવાળા, નિષ્ઠાવાળા, વિશ્વાસી ભગત થવું, શરણાગત પાકા થવું, તો ભગવાન આપણી હરપળ રક્ષા કરશે. બાકી ગમે એવા દેશકાળ આવે તો અનીતિ કરવી નહીં. લાખોની સંપત્તિ મળતી હોય પણ નીતિ ન હોય તો લેવી નહીં, હામુંય ન જોવું. કહો કેલા કોળી આ સુરત આવતા હતા કાળ ઉલ્લંઘન કરવા, તો રસ્તામાં હોનાનો તોડો પીડ્યો હતો પણ ધૂળ વાળી દીધી. બોલો કે મારા પત્ની પાછળ આવે છે કદાચ કપરો કાળ છે, ખાવા ધન અન્ન નથી, પહેરવા કપડાં નથી, જો એનું મન બગડશે તો ભગવાનની આજ્ઞા લોપાશે. એટલે તોડો દેખાય નહીં ને એમ ધૂળ માથે વાળી દીધી. પછી આગળ એક નદી આવી, ત્યાં બે માણા ભેગા થઈને બેઠા, વિસામો ખાધો, માનસી પૂજા કરી, ખાવાનું કહેતું નહીં, પાણી પીધું. કે તમે આગળ વાંકા વળીને શું કરતા હતા? તો કે ત્યાં એક તોડો પીડ્યો હતો, હોવાનું તારું મન ન બગડે ને એટલા માટે એની ઉપર ધૂળ વાળી દીધી. ત્યારે એના પત્ની એવું બોલ્યા કે તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી, કે મને તો જ્યારથી સત્સંગ થયો હશે ત્યારથી પરધનને હું તો ધૂળ માનું છું. વિચાર કરો, અને આજના સમાજની બાઈઓ તો શાકભાજી ચોરીને લઈ આવે છે, રીંગણા ચોરી લઈ, બટાકા ચોરી લઈ, કોકની દુકાનમાં જાય તો પેકેટ ચોરી લઈ, હારના ને બીજા દીધા, હાડિયું ચોરી લઈ. એક ભગત કહેતા હાડીની દુકાન છે ને એ, કે ધ્યાન રાખવું પડે, ઠેલીમાં ગાલી દે ને કરો. બોલો, ત્યારે આ સહજાનંદ સ્વામીના ભગત જવો, આ બેઠો અમારે હાડીવાળો દુકાન છે, આ સીરા ઘણી વાર વાત કરે કે બહુ ધ્યાન રાખવું પડે. હવે ચોરીને લાવે ને એ શાક તમને ખવારે, એમાં તમારી બુદ્ધિ હારી ક્યાંથી રહે? બોલો, કોઈ વસ્તુ ક્યારેય પડી ન લે. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત તો એવા થઈ ગયા, પડી વસ્તુ કોઈની હાથ ન ચાલે, ત્યારે ચોરી તો કેમ કરાય કહો. માટે આ કથામાંથી શીખજો, ચોરી ન કરવી. હા, તમારા ગ્રસ્તની બાયુ તમે શાકભાજી લેવા પૈસા આપો ને, એમાંથી કટકી કરતા હોય છે, એમાંથી મૂડી કરે. બોલો, હોય ને એવું? સુધી મૂડી ન રખાય, બે તમે બે પતિ પત્ની હોય એટલે બધું ભેગું જ હોય ને, હંયારું જ હોય ને તમારું, કે જુદા જુદા ભાગ હોય, જુદું રાખો ને તો જુદું રાખવાનું મન થાય, પણ હવે ભેગું જ કરજો તો વાંધો ન આવે. માટે ચોરી ન કરવી. કોળી જ્ઞાતિમાં ઘેલા ભગતના પત્ની તો જુઓ, એ કે તમે ધૂળ ઉપર હું ધૂળ વાળી, આ તો ભાલું મૂકે નહીં. એક બાઈનું ઘરેણું અહીંયા આગળ આપણે ઠાકોરજી આગળ રસ્તામાં પડી ગયેલું, એક ડોશીમાં મળ્યું, એ ડોશીમાં આપ્યું નહીં. આઠ દી સુધી કેમેરામાં આવી ગયેલા, પણ આઠ દી પંદર દી આવ્યા ને ગામડે વહી ગયા. ઓલી બાઈ માગીને પહેરીને લાવી હતી કોકનું. બોલો, એ આવે ઓફિસમાં, એવું કોઈ દેવા આવ્યું અહીંયા, કોઈ દેવા આવે કહો, એવાના હાથમાં આવ્યું હોય તો આવે, પણ આ તો જમાનો ખાધેલા માજી હતા, એના હાથમાં આવી ગયું. બોલો, શું આપ્યું? તે માજી દેખાતા બંધ થઈ ગયા, કોને ખબર ક્યાં વહી ગયા હોય. હવે નહીં નામાની વસ્તુ, એના માટે માણસ કેવું કરે છે? ભગવાનના શરણાગત જીવ બનીએ ને તો ભગવાન આપણી રક્ષા કરે છે. ક્ષણુ ક્ષણુ એ ખબર ખરી રાખે છે હરી તે હતણી, નિજ દાસ ને દુશ્મન જન ઘડી ઘડી એ ઘાત કરે ઘણી. પોતાના ભક્તને દુશ્મનો ઘડીએ ઘડીએ ઘાત કરનારા છે, પણ ભગવાન એની ક્ષણો ક્ષણોએ ખબર રાખે છે. જેમ પડે જનને પાસરું તેમ કરે છે કૃપા નિધિ, સુખ દુઃખ ને વળી સમ વિષમે ખબર રાખે છે બહુવિધિ. પોતાના ભક્તને જેમ પાસરું પડે ને એમ ભગવાન કરે છે. સુખ આવે દુઃખ આવે, સમ હોય વિષમ હોય, સારો સમય હોય નબળો સમય હોય, પણ એની ખબર ભગવાન હરપળ રાખે છે. દષ્ટાંત સ્વામી આપે છે, જેમ પાળે જનની પુત્રને બહુ બહુ કરી જતન, એમ જાળવે નિજ જનને બહુ ભાવે કરી ભગવન. માતા જેમ પુત્રનું પાલન કરે છે, નાનો હોય ત્યાંથી મોટો થાય ત્યાં સુધી એનું બહુ જતન કરે છે, એ ક્યારેય દુઃખી ન થાય એવું માતા ઈચ્છતી હોય છે, એમ ભગવાન પોતાના શરણાગત જીવને બાળકને પણ માતાની જેમ સાચવે છે. જોઈ કેટલી પ્રતિપાળ કરે છે બાળકની, એમ ભગવાન પોતાના ભક્તની હરપળ ખબર રાખે છે. આ જગમાં જીવને વળી હરિસમ હેતુ નહીં કોઈ, પરમ સુખ પામે પ્રાણધારી એમ ચિંતવે શ્રી હરિ સો. પરમ હેતુ આ જગતમાં હોય ને તો ભગવાન છે આપણા. સ્વામી કે આ જગમાં જીવને પરમ હેતુ હોય તો હરિ છે, હરિ સિવાય બીજું કોઈ પરમ હેતુ નથી. ભગવાનને શરણે જાય તો જીવ સુખ્યો થઈ જાય છે, અને ભગવાન તમામ પ્રાણી માત્રનું સુખ ઈચ્છે છે. કે આ લોકો કેમ સુખી થાય, જીવ પ્રાણી માત્ર કેમ સુખી થાય, એટલે તો શિક્ષાપત્રીમાં મહારાજ લખ્યું કે આ અમારી શિક્ષાપત્રી છે ને સર્વ જીવની હિતની કરનારી છે, ખાલી માણસ નહીં તમામ જીવ માત્રનું હિત એમાં રહેલું છે શિક્ષાપત્રી. તમને આજ્ઞા કરી કે તમારે ઢોર રાખવા તો કેટલા રાખવા, કે તમારાથી એનું પાલન પોષણ થઈ શકે એટલા રાખવા, ન થતા હોય તો ન રાખવા, તો એ કોનું હિત થયું, પશુનું હિત થયું ને. એમ જીવ પ્રાણી માત્રના હિત કરનારા ભગવાન છે, એને ચિંતા છે બધાની. આ જગતમાં તો હોવ ને ઘરની જ ચિંતા હોય છે, પણ બીજા બાજુવાળાની કોઈ ચિંતા કરતું નથી, ત્યારે ભગવાન તો વિશ્વંભર છે, આખા વિશ્વનું પોષણ કરનારા છે, અને બધાની ચિંતા એ કરે છે. કહો એટલે કીધું છે કે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. આ સમાજમાં આ દુનિયામાં જીવાત્માને ભગવાન સિવાય કોઈ હિતકારી નથી. બ્રહ્માનંદ સ્વામી પણ કીર્તન લખ્યું છે, પ્રભુ સાથે કરને ને નરતું પ્રીતડી રે, ભગવાન સાથે પ્રીતિ કર એ પ્રીતિ કરવા જેવા છે, બીજે હું પ્રીતિ કરેશ ત્યાં તો દુઃખના ડુંગર આવશે. કહે ને તારું રે હરિ વિના સગુ કોણ છે રે, માન સચ્ચ કહે છે બ્રહ્માનંદ રે, પ્રભુ સાથે કરને રે નરતું પ્રીતડી રે. સ્વામી કહે છે ભગવાન અરે પ્રીત કરો, બીજે બહુ પ્રીત કરી જન્મ જન્મથી કાંઈ વેળું નહીં. ભગવાન અરે ભગવાનના ભગત કે સંત અરે પ્રીતિ થઈ જાય ને તો મુક્ત થઈ જવાય છે. માયિક પદાર્થોમાં સ્ત્રી ધનમાં આ જગતના પદાર્થોમાં જેટલી પ્રીતિ રહેશે એટલો જીવ દુઃખી થાય છે, એટલું એને સુખ થતું નથી. માટે આપણા સાચા હગા જીવના હિતકારી ભગવાન છે. મહારાજ તો એવું કહેતા કે તમે ભગવાનનું ભજન કરો એ તો બરાબર છે, પણ આત્મચિંતન પણ કરજો. મહારાજ કે આ દેહશું 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 એવું ચિંતન કરવાથી દેહરૂપ થઈ જવાનું છે, ત્યારે હવે નિત્ય આત્મા શું આત્મા શું અક્ષર શું બ્રહ્મ શું એવું જો તમે ચિંતન કરશો ને તો એક દિવસ તમે બ્રહ્મરૂપ થઈ જશો, બ્રહ્મ સંગાથે તમારી એકતા થઈ જશે. માટે હાલતા ચાલતા ખાતા પીતા પણ બ્રહ્મ શું આત્મા શું અક્ષર શું એવું પણ ચિંતન કરવું. આમ મહારાજે હરિચરિતાનો સાગરમાં કીધું છે કે ચિંતન કરજો ભગવાનનું આત્માનું, આ બેનું ચિંતન વધારે કરવું. આખા દિવસમાં તમારે કેટલું ચિંતન થાય છે મહારાજનું આત્માનું, કોઈ દી હિસાબ કર્યો કે હાલો આજે એક કલાક આત્માનું ચિંતન કર્યું, આત્મારૂપે વર્તાણા એક કલાક બે કલાક ભગવાનનું ચિંતન કર્યું, એટલું ધનનું કર્યું, એટલું જગતના પદાર્થનું કર્યું, એટલું નારીનું કર્યું, એટલું આ કર્યું. ડાયરી રાખો છો? આ વર્ષના બધા હિસાબ કમ્પ્લીટ થઈ ગયા ને ધંધાના? ધનતેરસે બધા પૂરું કરી દે. એમ આધ્યાત્મિક માર્ગની પણ ડાયરી હોવી જોઈએ. કેટલા ઘટ્યા, કેટલા આગળ વધ્યા, કેટલી વાસના ટળી, કેટલી નથી ટળી, કેટલી ટાળવી છે, કેટલી વધી ગઈ છે, હિસાબ હોય તો ખબર પડે, નહીં તો શું ખબર પડે કહો. માટે હિસાબ રાખજો જીવનનો. ધંધાના તો તમે હવે રાખો છો, 12 મહિને હિસાબ કરો કે આ વર્ષે એટલો નફો ને એટલું નુકસાન કરો છો ને, તો એ પછી એટલા વર્ષ હોય કે આનું કોઈ દી કર્યું કે જીવન નફામાં ગયું કે નુકસાનમાં ગયું? હે, કારણ કે આનું આપણને કાંઈ બહુ તાન નથી ને કાંઈ ખપ નથી ને કાંઈ જરૂર નથી. આ તો બધું મર્યા પછી કામમાં આવે. અહીંનું શું પણ પૈસા હોય એનો હિસાબ રાખો તો આ લોકમાં કામમાં આવે. પૈસા તો ધડનારાના 2 જોડ સારા કપડાં લઈ આવાય, નવી ગાડી લઈ આવાય, ઘરેણા કરાવાય, બધું થાય. ન હોય તો શું થાય કહો? એટલે લોકો એની વાહે મીંડ્યા છે કે ગમે ત્યાંથી પૈસો લાવો. હા, આ જગતમાં રૂપિયો જ બધાનો રાજા છે ભાઈ. નાણા વિનાનો નાથ્યો નાણે નાથા લાલ. લ્યો બોલો, સિમરણનો વાણિયો મળ્યો હતો ને મહારાજને, જમાડ્યા શિરોપુરીને દૂધપાકને હારો. પછી મહારાજ આશીર્વાદ દે ને, આજે મહારાજ કે તારું કલ્યાણ થાય તો કલ્યાણને શું કરવું? મને ધન આપતા જાઓ, ધન મારે તો ધન જોવે છે. મહારાજ કે ધનમાં એટલા બધા દોષ છે ને એનાથી બધા હેરાન થાય છે, પુત્ર પિતા બાંધી પડે છે, ભાઈ ભાઈ ઝઘડી પડે છે ને કેટલાના માથા. તો કે એ બધું વાત હાચી. મોક્ષની વાત કરો, જ્ઞાનની વાત કરો, જ્ઞાન કંઈ ખવાય છે? મોક્ષ જ મેળ્યા પછી મળે. માટે અત્યારે ધન આપો, ધન એટલે તમને જમાડ્યા છે, અમથા થોડા જમાડ્યા છે. તમે રસોઈ આપો છો સાધુને તો હેના માટે જમાડો છો? ધન માટે કે સાધુ જમે, ભગવાન જમે તો આપણું સારું થાય, ધન વધારે આવે. સ્વાર્થ વિના કોઈ કઈ કરતું નથી ભાઈઓ. કોઈ હોય નિષ્કામ ભગત, ક્યારે પ્રસન્નતા માટે કરતા હોય કહો, ન કરતો વેપાર હોય, ભગવાન સાથે વેપાર હોય છે આપણો કે મારે જેટલું આપો ને તો એટલું તમને આપશું, આ વ્રહમાં એટલો નફો થાય તો એટલું તમારું ને એટલું મારું. એ શું કહેવાય? વેપાર. જીવતો બધા વેપારી છે. માટે નિષ્કામ ભાવથી કરવું જે કરો. એ ગુણાતાન સ્વામી તો એવું કહેતા કે ભાઈ, 1 લાખ રૂપિયા મળે એનું શું ફળ, 1 કરોડ મળે એનું ફળ, 1000 મળે એનું ફળ, રોટલાથી વધારે ખવાતું નથી. માટે પાછું વળતા શીખવું, બાજરો ભેગો કરીને પ્રભુ ભજવા, આ મોટાનો મત છે. તમારો શું મત છે? પૈસા ભેગા કરીને ભગવાન ભજવા? હે, ભજાતા છે? પૈસા ભેગા કરીને ભગવાન ભજાતા છે? ભજાતા તો સારું કહેવાય, પણ એ કામ કઠણ છે ભાઈ. તમે જોજો કથામાં ચાલુ સભા થતી હોય ને, હવાર હાંજ રવિ સભા, એમાં બહુ પૈસાવાળા માણસ નહીં બેઠા હોય, સામાન્ય માણસો બેઠા હોય. શું કામ? તો એ લોકોને એમ હોય કે હાલો આપણે કાંઈ નથી એટલે મંદિરે જઈ કથા વાર્તા તો સાંભળી, અને પૈસાવાળાને તો એમ થાય કે આપણે બધું છે, હવે આપણે શું મંદિર જવાનું, શું કથામાં જવાનું, શું સાંભળવાનું કહો. આવું હોય છે એટલે તમને કરોડોપતિ કે અબજોપતિ કથામાં ક્યાંય બેઠેલા જોવા મળે નહીં, ઓછા મળે. લેવલે કોક હોય ગણતરીના, વેઢે ગણ્યા હોય એટલે, બાકી ન મળે. બાકી જો જગતનો મેળો થતો હોય ને જગતનું કંઈક કાર્ય હોય તો ત્યાં હવની મોરજીને બેસી જાય. હા, કારણ કે જગતમાં એને માનપાન સન્માન પામવું છે કે આપણને પાંચ માણા ઓળખવા જોઈએ. હવે સ્વામી બહુ સરસ લખે છે એક પંક્તિ, આંબલા જેવી હૃદયમાં ઉતારવા જેવી છે. જે દુખે થાય સુખ જનને તે દે છે દુખ દયા કરી, જે હ સુખે દુખ ઉપજે તે આપે નહીં કે દી હરી. જે હ દુખે થાય સુખ જનને તે દે છે દુખ દયા કરી, જે હ સુખે દુખ ઉપજે તે આપે નહીં કે દી હરી. બહુ સરસ પંક્તિ છે. જે દુઃખેથી આપણને સુખ થાય એવું ભગવાન આપણને દુઃખ પ્રેરે છે. કહો એ દુઃખ દયા કરીને આપે છે જો આપણને સુખ થતું હોય તો. પણ જે સુખેથી દુઃખ ઉપજતું હોય તો એવું સુખ ભગવાન પોતાના ભક્તને આપતા નથી, રક્ષા કરે છે. એમ કહો નારદને પર્વત આમ તો ત્યાગી હતા પણ અમરીશ રાજાને ગયા એટલે જયંતિનો હાથ બતા, ગુરુ મહારાજ જોવાને કેવો વર મળશે, તે બે મોહિત થઈ ગયા. અને પછી પરણવાનું બેને મન થયું. ત્યાગી થઈ ત્રિયા કર જોયો, વિચાર ખોયો, વરવા કર્યું, પર્વત ઈચ્છા પરણવા બેનું સિદ્ધાંત એક ઠીર્યું. બે તૈયાર થઈ ગયા ઘોડે ચડવા માટે કે કન્યા મને પરણાયો રાજાને. કહે બોલા કે તમે ત્યાગી છો ને ગુરુ મહારાજ, તો કે એટલા વરે ત્યાગ માર્યા, હવે ગ્રસ્તાશ્રમ મારે, બે માર્ગ તો છે જ ને, એવું થોડું છે ત્યાગીમાં જ કલ્યાણ થાય ને ગ્રસ્તાશ્રમમાં ન થાય. હવે ગ્રસ્તાશ્રમમાં રહેશું પણ કન્યા પરણાય અમને. અમરીશ તો ભગત ભગવાનના મૂંઝાઈ ગયા કે આને ના પાડે તો શાપ દે હે, કે હવે કન્યા એક છે ને તમે બે છો, મારે કરવું હું, જાઓ સ્વયંવર કરીશ, એમાં તમે આવજો, કન્યા તમને વરમાળા પહેરાવે તો લઈ જજો. અને બે આખી રાત હુતાનીઓ ભગવાન પાસે ગયા. નારદજી પહેલાં પહોંચ્યા કે મને છે ને કામદેવ જેવું રૂપ આપો, અને ઓલો પર્વત છે એનો મોઢું વાંદરાનું બનાવજો, માકડાનું. ભગવાન પાસે કપટ રાખ્યું. ભગવાન કે આ શું કરવું, તો કે ના કામ છે. ભગવાન કે તથાસ્તુ. એ વર માગીને આવ્યા ત્યાં પર્વત ઉપડ્યા. એ કે નારદનું મોઢું માકડાનું થાય ને હું કામ દેવ. ભગવાન કે તથાસ્તુ, સમય થઈ જાય, જાઓ. જે દુઃખે સુખ ઉપજે એ દુઃખ દેશે દયા કરી, ભગવાને રક્ષા કરીશે. પરણવા દીધા. સવારના પહોરમાં વહેલા 4 વાગ્યામાં જાગીને પૂજાય ન કરી, બોલો. અને પહેલી ખુરશીમાં આવીને બેસી ગયા બે. તેથી આવા આભલા નહીં હોય એટલે ઓલાનું મોઢું ઓલાને માકડાને દેખાય ને ઓલાનું ઓલાને પણ પોતાનું દેખાય. પર્વત નારદજીનું મોઢું જોઈને બહુ રાજી થાય. ભગવાને બરાબર કર્યું. નારદ પર્વતનું મોઢું જોઈને બહુ રાજી થાય. બરાબર કર્યું કે. અને જ્યાં કન્યા વરમાળા લઈને આવીને ત્યાં તો ભાગી. એ કે આ વાંદરાને ક્યાં પહેલા બે ખુડશે બે હાર્યા છે, ભારે કરી. ઓલા બે તો ચમક્યા કે આ કન્યા પાછી કેમ વળી જઈશ. રાજા કે ગુરુ મહારાજ રાખ, જોવો તો ખરા તમારા મોઢા તો પાણીમાં જોઈ આવો, તળાવમાં પછી અહીં બેઠા હોત તો બરાબર હતું. તે બે જોવા ગયા તો વાંદરાના માકડાના મોઢા ભાઈ, અને એવા ખીજાણા ભગવાન ઉપરો ગાળું દેવા મળ્યા ને કંઈક વાના કર્યા. ભગવાન પછી કન્યાને પરણીને લઈ ગયા. પરણવું તો પણ ભગવાનને રક્ષા કરી. કહો પરણવા દીધા નહીં, નકર દુઃખી દુઃખી થઈ જાત, બોલો. નથી પરણ્યા એટલે નારદજી આજ કેટલાય જીવને ભગવાનનો ઉપદેશ આપીને ભગવાનના રસ્તે ચડાવે છે. પરણ્યા હોત તો બિચારા કુંડાળામાં આવી જાત, હેરાન હેરાન થઈ જાત. કહો એટલે અહીંયા સ્વામી કે જે દુઃખે થાય સુખ જન્ય તે દેશે દુઃખ દયા. બહુ દુઃખ છું નારદને પર્વતને પરણવા ન દીધા ને. હા, આજ તમારા કોઈને જો પરણવાનું ન થતું હોય ને તો એમ માનજો કે મહારાજની મારા ઉપર મોટી કૃપા છે કે ભગવાન મારો મેળ પડવા દેતા નથી. હા, શું ખોટું? નહીં થતું હોય તો બિચારા વિચારમાં પડી જાય છે. કૃપા માનવી કે કોપ માનવો? ઓ, ઘણા ત્રી ત્રી વરે નાટા મારે. બે દી પહેલા મુંબઈથી એક ભાઈ આવ્યા હતા, મને કે આ ત્રી વરનો થઈ ગયો છે ગગો, કે મેળ પડતો નથી. એટલે સાધુ પહાવીને આવી વાત કરે. મેં કીધું બીજે જઈને વાત કરો તો ક્યાંક મેળ પડે, અહીંયા ક્યાં જ મેળ પડે તમારો. ત્રી વર્ષનો થઈ ગયો ગગો, કે કઈ મેળ પડતો નથી. મેં કીધું અહીંયા અમે મેળ પાડી દઈએ, આવે તો ભજનમાં અહીંયા કોઈ આવતું નથી કહો. ભગવાન અરે ભાઈ સંબંધ કરવો એ કેટલી મોટી વાત કહેવાય. હે, તો જીવને એ હેઠે નથી આવતું, માયામાં જ પડવું છે. સાધુ પાસે ઘણા આવે છે, કોઈ કલ્યાણની વાત પૂછવા આવતું નથી. બધા એમ કે સ્વામી ધંધો કયો કરી, ઘેરે બહુ તકલીફ છે, તો શું કરી શાંતિ થાય. વ્યવહારમાં બધી તકલીફ છે, લેણું થઈ ગયું છે, કાંઈક આમ થઈ ગયું છે. કોઈ પૂછવા નથી આવતું કલ્યાણ કેમ થાય, શું કરી તો સ્વભાવ ટળે, શું કરી દોષ ટળે, એ કોઈ હજી સુધી પૂછવા નથી આવ્યું. બોલો, બધા ધંધાનું પૂછવા આવે, સંબંધનું પૂછવા આવે, રોગ હોય તો કે જ્ઞાનનું પૂછવા આવે, ધંધો ન હોય તો એનું પૂછવા આવે. ઠીક છે, સાધુ આશીર્વાદ આપે ને આશ્વાસન આપે, ભગવાન એનું સારું પણ કરે. પણ કહેવાનું કે સ્વામીનો તો અહીંયા આશય એવો છે કે જે દુઃખે આપણને સુખ થાય ને એ ભગવાન દુઃખ આપણને દયા કરીને આપે છે. ત્યારે એમ માનું કે આ ભગવાનની મોટી દયા છે આપણી ઉપર. આપણને બહુ પૈસાની આસક્તિ હોય ન મળે ને તો એમ માનવાનું કે આ ભગવાનની મારા ઉપર મોટી કૃપા છે, જો પૈસો મને મળ્યો જ ને તો હું ભગવાનને ન ભજી શકત, મને બંધન એટલું બધું થાત કે એમાંથી નીકળી ન શકત. આ શક્તિ હોય ને એ ભગવાન આપણને નથી હરખું આવવા દેતા, મેળ ન પડવા દે. એટલે એમાં વધારે આપણે દુઃખી થવાના હોય, એટલે ભગવાન એ પછી બંધ રાખે છે કે આ દુઃખી થાય એવું કરવું. એટલો દુઃખી છે વળી પાછો જો વધારે આપીશ તો વધારે દુઃખી થાય, એટલે એનાથી ભગવાન દૂર રાખે છે. માટે આ શક્તિ સેમાય ન કરતા સુખી થવું હોય તો નહીં ધનમાં, નહીં સ્ત્રીમાં, નહીં ખાવામાં, નહીં પરસમાં, નહીં માનમાં, નહીં લોકની મોટાઈમાં, બસ કરો ભગવાનમાં. કરવા જેવા આશક્તિ કરવા જેવા ભગવાન છે, હેત કરવા જેવા મહારાજ છે. અને ભગવાન આપણું ધ્યાન રાખે છે કે જે સુખે દુઃખ ઉપજે એ ભગવાન કોઈ દી દેતા નથી. માટે જે દુઃખે સુખ થાય ને એ દુઃખ દયા કરીને ભગવાન આપે છે. જેમ અનેક વિધની ઔષધિ હોય અતિ કડવી કસાયેલી, દર્દારી દીએ દર્દીને ટાળવા વ્યાધિ બહાર માહેલી. એ ડોક્ટર કે વૈદ્ય પાસે જાઓ ને તો અનેક પ્રકારની કડવી ઔષધિ આપે, પડીકા વાળી દી અને કે એટલી ખાજો, આ ટાઈમે એટલી લેજો. એટલે બધો દર્દારી એટલે શરીર રોગી હોય ને, દર્દી માણસ, દર્દારી એટલે ડોક્ટર ને દર્દી ને દવા આપે. હું કામ તો કે કડવી હોય, કસાયેલી હોય, ભાવે નહીં એવી હોય, પણ એ રોગી ટાળે. કહો બીજા કોણ રોગ ટાળે? કડવી દવા રોગ ટાળે. હારી હારી વસ્તુ તમને ખાવા ન દે ડોક્ટર, ના પાડે, લિસ્ટ આપે કે એટલું ન ખાતા હાજુ થવું હોય તો. પણ માણસ બીમાર હોય, ડાયાબિટીસ હોય, ન ખાવાનું તો ખાઈ લઈશ. ડાયાબિટીસ વાળાને જો થાળીમાં લાડવો આવે, હરખું ભાણું આવે, તો પછી ગોળી લઈ લે, પણ ખાઈ તો લઈએ જ, કે વાંધો નહીં આવે. હીરાલાલ એક દી કેમ, એક તમારે ડાયાબિટીસ પહેલાં હવે થાવ, એણે બંધ કરી દીધું. એ કે ગોળી લઈ લેવું, પણ સુરમાન લાડુ હોય તો લાવો બે. બોલો. અમારા વાનાણી સાહેબને એના ઘરના ઘેરે કાંઈ ખાવા ન દે, પણ અહીંયા ઉપાડે ભજ્જા મોહનથાળ. એ કે સાધુની પ્રસાદી વાંધો નહીં, એ ખાય એટલે કાંઈ. મેં કીધું હો વર્ષ તમે જીવવાના છો, કાંઈ નહીં થાય, જાઓ. તે રાજી થઈ ગયા. હમણાં વિદેશ જઈ આવ્યા, ત્યાં બહુ બીપી વધી ગયું હતું, તો પછી અહીંયા વીએ આવ્યા. મેં કીધું અહીંયા તમને કાંઈ નહીં થાય, આનંદમાં રહ્યો. એ કે વિદેશ હવે જાય બીજો. કેમ વાનાણ સાહેબ હવે ન જવું ને? કંટાળી ગયા. બોલો. ભગવાન છે ને એ આપણી ઉપર બહુ દયા કરે છે, અને જો શરીરમાં વાંધો ન હોત ને હારું રહ્યો, તો બીજી વાર ઉપર લગર લગર કરતા. હવે નામ નહીં લે. અહીંયા ભજન થાય, અહીંયા સેવા થાય, અહીંયા સંતો મળે, ત્યાં તો બિચારા એકલા પડી જવાય, કાંઈ મળે નહીં. ભારત ભૂમિમાં જન્મા છે ને એ બહુ ભાગશાળી આત્માઓ છે, બહુ ભાગશાળી. આપણા કમ ભાગ હોત તો આપણને વિદેશમાં જન્મ મળત, પણ આપણા બહુ મોટા ભાગ છે કે આ ઋષિ મુનિઓનો દેશ ભરતખંડ, જ્યાં ભગવાન અને સંતનો અખંડ વિતરણ હોય છે, એવા દેશમાં આપણને જન્મ મળ્યો. અને વિશેષ તો મારા જ ઓળખાણા આ સત્સંગમાં જન્મ મળ્યો, એનાથી બધી કઈ મોટી પ્રાપ્તિ હોય કહો. પૈસા તો હવે કોઈના ઘરમાં વધારે છે, કોઈના ઘરમાં થોડા છે, એ તો બધું પ્રારબ્ધ પ્રમાણે હોય છે, પણ આજ આપણને બહુ મોટો માલ મળ્યો છે. ભગવાન ઓળખાણા, સત્સંગ ઓળખાણો, સાધુ ઓળખાણા, આ હરિભક્તો આરે રહેવા મળ્યું, આ ભગવાનની પ્રસાદી મળે, દર્શન મળે, સંતોની કથા વાર્તા સાંભળો, એથી જીવનનો મોટો કયો લાવો કહેવાય કહો. આથી મોટો લાવો તો હવે જીવનમાં મળવાનો નથી ભાઈ. આ મળ્યો છે એને માણી લેજો. હા, પછી આળસમાં ન રહેતા ભાઈ. સમય આવ્યો છે જ્યારે કરી લેવું જોઈએ. જો ધન હાથમાં આવ્યું હોય ત્યારે, સમય હોય ત્યારે દાન કરી લેવું જોઈએ, નાની ઉંમરમાં ભણી લેવું જોઈએ, જુવાનીમાં પૈસો કમાઈ લેવો જોઈએ. સમય વહી ગયા પછી કાંઈ થતું નથી, ને સમય હોય ત્યાં પરણી લેવું જોઈએ, પછી મેળ પડતો નથી. બધું સમય સમય કરી લેવાય. સમય ગયા પછી એમ આ જ સમય છે ભગવાન ભજવાનો. જુવાની અવસ્થામાં ભગવાન પણ ભજી લેવા જોઈએ. પછી ગઢા થઈ જાવ તો પગ નહીં હાલે. અંગમ ગલિતમ બલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ ટુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. અંગળી ગયું, છાપરું ધોળું થઈ ગયું, આ ગાલમાં ખાડા પડી ગયા, મશની ડાબલી રહેવા, દાંત એક્ય નો રહ્યો, બધું જીર્ણ થઈ ગયું, લાકડીને ટેકે હાલવા મીડ્યા. પણ કહે છે કે અમારી તૃષ્ણા જીર્ણ ન થાય. અમે જીર્ણ થઈ ગયા, પણ અમારી તૃષ્ણા જીર્ણ થઈ નહીં કહો. માટે આ સત્સંગ છે એ તો આપણી વાસના બાળે છે, આપણી અનેક જાતની ઉભાથી ટાળે છે, સુખિયા કરે છે. માટે સુખી થવું એને વાસના ટાળવાના ઉપાયમાં રહેવું મહારાજ કે વચનાત્મા કહો. હિંમતનો આરવી હો, વાસનાનું બળ દેખીને મહારાજ કે હિંમતનો આરવી. વાસના હોય તો લીધે જવું અને ટાળવાના પ્રયત્નમાં રહેવું, મૂંઝાવું નહીં. અને બહુ એમ થાય ને કે ટળે એમ જ નથી, તો મહારાજ કે એવું સમજવું કે આ જન્મે જેટલી ટળે એટલી ટાળવી છે, નકર બાકી આવતા જન્મે ટાળશું. પણ ભગવાનના ભગત થયા છે તો નરક ચોરાસીમાં તો જવું જ નથી. અને મહારાજ કે ભગવાનનો ભગત હોય ને ક્યાંક વાસના રહી જાય તો ભૂંડામ ભૂંડો દેહ આવશે, તો બ્રહ્મા કે ઇન્દ્ર જેવો આવશે, એથી ભૂંડો નહીં આવે. જો ભૂંડામ ભૂંડા દેહ બ્રહ્મા ને ઇન્દ્રના લખ્યા, વિચાર તો કરો ત્યારે એ મુક્તની મોટાઈ કેટલી હશે, એ ભગવાનની મોટાઈ કેટલી હશે. કેટલા જન્મના પુણ્ય હોય ને કેટલા યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર થવાય છે. બોલો, નવસરાજાએ એટલા બધા યજ્ઞ કર્યા કે પૃથ્વી ચિતરી મારી હતી. ત્યારે એ પુણ્ય કરીને ઇન્દ્ર જ છો, બોલો, આ દેહ કરીને સ્વર્ગમાં જતો હતો. ત્યારે એટલા બધા પુણ્ય હોય ત્યારે ઇન્દ્ર થવાય છે. તો મહારાજ કે વાસના રહેતા રહેતા કંઈક રહી જાય તો ભૂંડા ભૂંડો દેહ આવશે, ઇન્દ્ર કે બ્રહ્મા જેવો આવશે. વિચાર કરો લ્યો. પણ ભગવાનના ભગત થયા છે તો નરક ચોરાસીમાં જવું નહીં પડે, એ નીકળી ગયું. આ કથામાં સ્વામી કે નવરા બેઠા એમ ન જાણતા ગર્ભવાર લક ચોરાસી જમુરપુરી ઉપર લીટા તાણી છે કે હવે ત્યાં જવાનું નથી. કહો એટલે કુપથ વસ્તુ કેદી નદી એ ખાવા તે ખોટે મસે કરી નિષ્કુળ આનંદે એમ નિજ જનની સહાય કરે છે શ્રીહરિ. બાળકને એની માતા કુપથ્ય વસ્તુ ખાવા દેતી નથી. બાળક રડતો હોય માગતો હોય પણ એને સમજાવીને ખાવા નથી દેતી, કારણ એને ખબર છે કે આ ખાય છે તો બાળક માંદું પડી જશે. એમ ભગવાન પણ પોતાના ભક્તને બંધન થાય એવા બહુ વિષયો આપતા નથી. ખરા ભગતને કહો, એને ભગવાનને ચિંતા થાય કે આ બિચારો બંધાઈ જાહે તો તકલીફમાં મુકાઈ જાહે, હેરાન થઈ જાહે, માટે આને એટલું આપવું નથી. એમ ભગવાન આપણા સુખ માટે બધું કરતા હોય છે તો એની મરજીમાં આપણે રાજી રહેવું જોઈએ. આગે થયા અનેક હરિજનજી તેહને આવ્યા બહુ બહુ વિઘનજી, સમજી વિચારી કર્યા ઉલ્લંઘનજી ભાવસુ ભજ્યા ભગવાનજી. લ્યો આગે અનેક ભક્તો થઈ ગયા છે, એના જીવનમાં બહુ બહુ વિઘ્ન આવ્યા છે, પણ સમજી વિચારીને ધીરજ રાખીને વિઘ્નથી પાર થયા છે. ગમે એવા વિઘ્નમાં એણે ભગવાન મૂક્યા નથી. ભજા ભગવાન ભાવશુ સાબિત કરી શિર સાઠ, લાલચ મેલિયા લોક સુખની લીધી અલૌકિક વાટ. આગળ જે ભક્તોએ ભગવાન ભજ્યા છે, સ્વામી કે એણે આ લોકની બધી આશાઓ છોડી દીધી છે, લાલચ આ લોકના સુખની મેલી દીધી, પરલોક અલૌકિક સુખની વાડ રસ્તો જ એણે લઈ લીધો છે, એવા ભક્તો 21 આખ્યાન સ્વામી લખે છે. માટે ઊંડું વિચારી અંતરમાં જાણી લીધું છે, જેમ છે તેમ ખાટ થોડીને ખોટ ઘણી એ માર્ગે ચલાય કેમ. ઊંડું અંતરમાં વિચાર્યું છે આ ભક્તોએ, જેટલા જેટલા ભગવાનના ખરેખરા ભગત થયા છે ને એણે ભગવાનમાં જ માલ માનીને અલૌકિક વાટ લઈ લીધી છે. આ લોકના સુખ સ્વર્ગના સુખ એ બધાને માથે ચોકડી મારી લોકોએ કે આ ન જોવે, ન ખપે આપણે. આપણે તો ભગવાનના સુખને પામવું છે, ભગવાનને મળવું છે. બહુ અંતરમાં ઊંડું વિચારીને તપાસ કર્યો છે કે ભાઈ ખોટને માર્ગે કોઈ હાલે નહીં. તમે ધંધો કરતા હો, કારખાનું હાંકતા હો, ફેક્ટરી હાંકતા હો, પણ ખોટ જતી હોય તો તમે પછી ફેક્ટરી બંધ કરી દો ભાઈ. ખાટ છોડીને ખોટ ઘણી હોય તો એ માર્ગે હલાય, એમ સંસારના માર્ગમાં હાલો ને એટલે નફો ઓછો છે, નુકસાન જાજુ છે. આ લોકના તાનમાં રહો ને તાલ મેળવવામાં તો નુકસાન બહુ મોટું થાય, નફો તો કાંઈ નહીં થાય. અને ક્યારે દેહ પડી જાય પાછું નક્કી નથી. અલ્પ સુખ સંસારનું તેમાં દુઃખનો નહીં પાર. નિષ્કુળાન સ્વામીના શબ્દો, જેમ ધાંખે ખાયે ધંતુર નર અરે તેમાં નાવે સુખ નિર્ધાર. એવું જોઈ સુખ આ જગતનું જેનું માન્યું નહીં ક્યાંય માન. તજુ તજુ સુખ ત્રિય ધન તણુ એ જી કરવા પ્રભુને પ્રસન્ન. અલ્પ સુખ સંસારનું, આ સંસારના સુખ સ્વામી કે હાવ અલ્પ છે, પાછો એમાં દુઃખનો પાર નથી. થોડુંક સુખ ને વાહે દુઃખ. ઉનાળાના સમયમાં ગોળનું ગાડું જતું હોય અને ગોળ પછી એહરે અને એના ટીપા રસ્તામાં પડે, રસ્તો કાચો હોય, રેફુડી થઈ ગઈ હોય, ધૂળ વટાય વટાય ઝીણી થઈ ગઈ હોય, અને એમાં ગોળના ટીપા પીડ્યા હોય ને એ ગોળના ટીપાનો રસ કોઈ લેવા જાય તો કેટલું સુખ આવે કહો. જે ભંડાળે ધૂળમાં તો રસ ગરીક આવે ને ધૂળ જાજી આવે ને એમ સંસારના સુખ છે ને એવા છે. સુખ શરીક દુઃખના દરેડા, આ બહુ મોટું દુઃખ છે. અલ્પ સુખ સંસારના વિષયના સુખ તો મહારાજ કે ક્ષણિક છે. આખી જિંદગી ભોગવાય તો અંતે એમ થાય કઈ ભોગવું જ નથી. અને ભગવાનનું સુખનું તો બહુ પણ છે. એકાદી વાર જો ભગવાનનું સુખ આવ્યું હોય તો એમ થાય કે અનંત વર્ષ સુધી મેં ભગવાનનું સુખ મેળવ્યું ભોગ્યું. કોઈ ધાંખે કરીને ધતુરાના ડોડવા ખાય તો સુખી થાય કે હેરાન થાય? હે, સંસારના સુખને ઉપમા આપી છે ધતુરાના ડોડવા. જોયા, લાડવા જેવા લાગે, સરસ મજાના ગોળ હોય. અહીંયા ત્યાં ધતુરા હોય ને ગામડામાં હોય, એમાં કેફ હોય, ખાય તો માણસ મરી જાય, ગાંડો થઈ જાય. સંસારના સુખ સ્વામી કે ધતુરાના ફળ જેવા છે, એ ખાવાથી ક્યારે સુખ આવે નહીં. સુખ જોતું હોય એને સંસારના એટલે પંચ વિષયના સુખ છોડવા પડે છે. પંચ વિષય ભગવાન સંબંધી ભોગવવા પડે છે. ભાઈ, આંખે કરીને ભગવાનના દર્શન કરો, સંતના દર્શન કરો, ભગતના દર્શન કરો. જીહવાએ કરીને ભગવાનના ગુણગાન ગાઓ, ભગવાનને ધરેલો જે પ્રસાદ હોય એનો જ રસ લો. નાકે કરીને ભગવાનને ચડેલા ચંદન પુષ્પ તુલસી એને સુગંધ લો. પરસ પણ ભગવાનને ભગવાનના ભક્તનો જ કરો. આ પાંચે વિષય જે ભગવાન સંબંધી ભોગવે એને અપાર સુખ પ્રાપ્ત થાય છે. પણ જીવને સારા વિષય મળે એટલે ભગવાન ભૂલાઈ જાય છે. એ ધતુરાના ફળ ખાધા જેવું પછી દુઃખ થાય છે. એવું સુખ જોઈએ આ જગતનું જેનું મન માન્યું નહીં ક્યાંય. તજું સુખ ત્રિય તન અને ધનનું કરવા પ્રભુને, ભગવાનને પ્રસન્ન કરવા એને ત્રણ સુખ છોડવા પડે છે. કયા કયા? તનનું, આ શરીરનું સુખ છોડવું પડે પહેલું, બીજું ધનનું, ત્રીજું સ્ત્રીનું, સ્ત્રીને પુરુષ. ભગવાનને મેળવવા હોય ને ભગવાનને પ્રસન્ન કરવા હોય ને ભગવાનને પામવું હોય એને આ ત્રણ સુખ ઉપર લીટા મારી દેવા પડે કે આપણા માટે આ સુખ છે જ નહીં. બસ એ જ વ્યક્તિ ભગવાનના સુખને પામે એમ સ્વામી કહે છે. નિષ્કુળાનંદ સ્વામીની કલમ, તજુ સુખ ત્રિય તન ધનનું કરવા પ્રભુને પ્રસન્ન. મોટા દુઃખને મટાડવાન કશી કમર કરડાય કરી, એ જીતીએ જીતીએ કે જાય જીવથી, પણ એ દુઃખમાં નાવીએ ફરી. જીતીએ કે જાય જીવથી, પણ એ દુઃખમાં નાવીએ ફરી. આ બહુ દુઃખ ભયંકર છે જન્મ મરણનું, લક ચોરાશીનું. આ મોટા દુઃખને મટાડવા, મોટા મોટું દુઃખ છે એને મટાડવા ભક્તોએ કમર કસી છે, કેડ બાંધી છે. નથી કહેતા ફલાણા ભાઈ તો કેડ બાંધી છે, હા એટલે પોગી જાય સામે પાર. સારું તમારે કામ કરવું હોય ને કેડ બાંધવી પડે છે, એમાં એટલી મહેનત કરવી પડે છે, એમાં મંડી જવું પડે, એને કહેવાય કેડ બાંધી. તમે ધંધામાં કેડ બાંધો ત્યારે રૂપિયા મળે છે, પણ આમ કઈ મળે મહેનત ન કરતા હોતો? એમ ભગવાનનું સુખ પામવા માટે કેડ બાંધવી પડે, મહેનત કરવી પડે છે. એમ મોજ કરતા કરતા કઈ ભગવાનનું સુખ ન મળે હો ભાઈ. જગતનું સુખ જોવે ને ભગવાનનું જોવે એ કેમ બની શકે કહો? ડાળિયા ખાવાની શેરડી ખાવી મેળ પડે, એકને બહાર કાઢવાનું ને એકને અંદર ઉતારવાનું. એમ આ જીવને જગતના સુખ જોવે છે ને ભગવાનનું જોવે છે સ્વામી કે બે મેળ નહીં પડે, ત્રણ સુખ ઉપર ચોકડી મારવી પડશે. યાદ રાખ્યો કયા ત્રણ સુખ? આ શરીરનું, આને હાચવવાનો, લાડ લડાવવાના, હારા કપડાના, હારા ઘરેણાના મોજ શોખ, બોલો. મેકઅપ કરે છે લોકો સવારે અડધો અડધો કલાક, તો કાળા હોય ને ધોળા થવા માટે, તે ધોળા ગધેડા હોય કુંભારના નથી હોતા, એની પૂજા થાય. શામળી ગાય હોય તો એને હવે પૂજાય, ગધેડા ગમે એટલા ધોળા હોય તો ભાઈ એને પૂજાય. તો ધોળા માળીને પૂજતા હોય તો શું વાંધો, કાળા માણસ હોય ને એને ધોળું થવાનું બહુ ઓયલું હોય હો. હા, એ ઘસ્યા જ કરતા હોય, હાબુન બાબુન બીજું ત્રીજું પાવડર ને ઓયલું. પછી ઠાકોરજીએ જે એસ્ટિમેન્ટ પાકો કલર આપ્યો છે એમાં કઈ ફેરફાર થવાનો નથી. માટે એ જે મળ્યું છે એમાં સુખ માન ને, આમ તો હેરાન થશો. ઘણા તો બાથરૂમમાં અડધો અડધો કલાક કરે, પૂજામાં 10 મિનિટ કરે ગો, તો હું હાબુ દીધા કરતા છે. શાસ્ત્રમાં લખ્યું હવાનું સ્નાન તો ટૂંકું કરવું, ફટાફટ નાઈ નીકળી જવું, પૂજામાં વધારે સમય ગાળવો. આને તો હું જેટલું મોડું છું એટલું કાપ બધો પૂજામાં આવે. જાગવાનું મોડું છું હોય, બીજું નાવા મોડું છું હોય, કપડાં પહેરવા મોડું, એ બધું પૂજામાં કાપ મૂકી દેવાનું. 15 મિનિટ કરતો હોય તો 5 મિનિટ કરે. પેલા ગામડાની વાત છે ને, કે બાપા એના છોકરાને કીધું તું ગાડું જોડ, તમારે પૂજા તો કે તમારે પૂજા બાકી, તો કે આવ્યો પૂજા કરીને, તારી જેમ થોડા ટાઢા છે. તે ઓલે બળદ હમાનમાં કરીને ધરે જોડ્યો, ત્યાં એક જોતર એણે દીધું, ઓલે પૂજા કરીને બીજું જોતર એણે દઈ દીધું. બોલો કે બેસ ગાડે હાલ, ઉપડી ગયા. બોલો એ પૂજા કેવી કરી છે? ઘણા તો આવી પૂજા કરશ. એ ભલામણ 24 કલાક ભગવાને આપી છે, શાંતિથી અડધો કલાક કલાક પૂજા તો કરો. બધું ભેગું કરીને તમારે જવું છે ક્યાં? આમ કાલ આવીને ઠપ્પાડ મારશે, બધું પીડ્યું રહે અહીંયા. આ ભજન ભક્તિ કરી છે હારે આવશે, બાકી કાંઈ હારે આવવાનું નથી. આમથા આમથા હું કામ મથોસો એટલું બધું? બહુ મચ્છો તો આવડા 5મું નાળિયેર બાંધવાના નથી, 4 જ બાંધે ને કે 5 બાંધે. એ હારા નહીં લાવે હો, જેવા હોય એવા હાલશે. બોલાને કે લાવીને હવે 8 આઠડીમાં બાંધવાના છે. તમારે વધેરવું હોય ને દેવને તો આમ જોવો પાણીવાળું છે કેવું છે. પણ ઠાઠડીમાં બાંધવા માટે લેવા જાય ને એ કોઈ જોતા નહીં, લાવો જલ્દી જે હોય. નાળિયેર છે ને હાલે, ખોટું હોય અડી ગયેલું હોય ખોરું થઈ ગયું હાલે બધું. લાડવો વાળા ખબર, એ માટીમાં વાળે, એમાં પછી એલસીની ગંધ ન હોય, ઘી ન હોય, હાકર ન હોય, કાંઈ ન હોય, કોરા લોટનો લાડુ હોય. એ કે હવે દાદાને ક્યાં ખાવો છે? કૂતરાને ખાવાનું છે કહો. માટે મોટા સુખને પામવું હોય તો આ સુખના, આ લોકના સુખ તજવા પડે છે. મોટા દુઃખને મટાડવું હોય તો સ્વામી કે કમર કસીને મંડી પડવું, જીતીએ કે જાય જીવથી પણ એ દુઃખમાં ના આવીએ ફરી. અરે મરી જઈ જીવથી તો કાંઈ વાંધો નથી સ્વામી કે, પણ હવે આ સંસારના લક્ષોરાશિના દુઃખમાં હવે ફરી આવવું નથી, માતાના ગર્ભમાં હવે આવવું નથી. શ્યામચરણ સ્વામી ભુજના સ્વામી હતા, એણે હરિભગત કે સ્વામી કંઈક ઉપદેશ જો, તો સ્વામી એમ કીધું કે હવે બીજી માં ન કરવી પડે એટલું કરજો. એટલે આમાં બધો ઉપદેશ આવી ગયો કે નહીં? હું કીધું બીજી માં ન કરવી પડે એટલું કરજો. એટલામાં તો કેટલું બધું કરવું પડે કહો. ભગવાન મેળવવા માટે મંડવું પડે. કેટલું આ જીવ માતાનું દૂધ ધાવી ગયો છે. 7 સમંદર બોલો એવું લખ્યું છે. બાટલીનું પીધું એ જુદું હો, તો એ હજી અંત આવ્યો નથી દુઃખનો. માટે મોટા દુઃખ મટાડવા હોય એને કમર કસીને ભગવાન ભજી ભજવા મંડી પડવું. હા, શાંતિથી સવારમાં કલાક 2 કલાક ભજન કરવું, માળા કરવી, મંદિરે જવું, સત્સંગ કરવો, કથા વાર્તા સાંભળવી. ધંધો તો 8-10 કલાક કરાય, 5-6 કલાક હોય, બે ત્રણ કલાક બીજો વ્યવહાર કરે તો પાંચસો કલાક વધે, એટલું કરવું પડે ને પછી જીવ માટે. આ જીવ માટે કાંઈ નહીં, અને આ દેહ માટે, દેહના સંબંધીને એના ભરણ પોષણ માટે આખી જિંદગી એમને કાઢી નાખીશ. કહો એવો આગ્રહ જેણે આજરો કરી, અંતરે ઊંડો વિચાર નિષ્કુળાનંદ એવા જનની શ્રી હરિ કરે છે સાર લ્યો. આવો આગ્રહ જેણે ભગવાન ભજવાનો આજરો હોય તો એવા ભક્તની ભગવાન સાર લે છે, ભગવાન એની રક્ષા કરે છે. કહો શુભમતી સુણો સૌ સુખની વાતજી, હરિ ભજતા રહેવું રાજી રળિયાતજી. સુખ દુઃખ આવે જો તેમાં દિન રાતજી, કાંઈ કચવાય ન થાય કળિયાતજી. શુભમતી વાળા હવે હવ સાંભળો સ્વામી, કે વાત કરું છું. હરિ ભજતા રાજી રહેવું, કાંઈ પણ દુઃખ થાય તો મૂંઝાઈ ન જવું. ગમે એટલું દુઃખ પડે ભગવાન ભજતા, પણ સ્વામી એમ કે રાજી થવું. સુખ દુઃખ આવે તેમાં દિન રાત જ, હવે રાત દિન આ લોકમાં છે એટલે કાંઈક સુખ દુઃખ આવે. સુખમાં નો છલકાવું, દુઃખમાં મૂંઝાવું નહીં ભાઈ. હિંમત ન હારવી, કચવાય ન જાવ, હવે શું થાય, એટલું બધું દુઃખ આવી ગયું. ભલે આવતું આવવા જ જો, પણ મૂંઝાતા નહીં, આનંદમાં રહ્યો દુઃખમાં. હરિજન સાચા રે ઉરમાં હિંમત રાખે, વિપતે વર્ચી રે કે દી દીન વચન ન ભાખે. હરિજન સાચા હોય ને એ તો ઉરમાં હિંમત રાખે, ગમે એવી વિપત આવે કોઈ દી કચવાય નહીં મૂંઝાય નહીં. દીન વચન ન ભાખે, હલકું વ્યાણ ન બોલે. ભગવાનને પણ એમ કહી દે કે તમારે જેવી પરીક્ષા લેવી લઈ લેજો, વાંધો નહીં, હું દેવા તૈયાર છું. કહો આ પહેલા આવી બધી પરીક્ષા લીધી સતયુગમાં, આજ તો આપણી પરીક્ષા કાંઈ ઠાકોરજી લેતા નથી, એટલે હેલું જાય છે. આ વાતો કરવી હેલી છે, પણ આ પરીક્ષા મારીને તમારે લીધી હોય ને તે ખબર પડે કેવી નિષ્ઠા છે. કહો પરીક્ષા લીધા એના કેમ ખબર પડે? દેહમાં કંઈક રોગ આવે ને તે ખબર પડે આત્મનિષ્ઠા આપણી કેટલી છે. મહારાજ કે જેને જેટલો વૈરાગ ને જેને જેટલી સમજણ, એ તો ક્યારેક આપત્તિ આવે અથવા વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે ખબર પડે. મહારાજ કે આ દાદા ખાતેને થોડું જ આપતકાળ જેવું આવ્યું ત્યારે જેને જેવી સમજણ હતી એવી ખબર પડી. થોડું જ આપતકાળ આવ્યો, જાજો નહોતો આવ્યો. વૈરાગ હોય તો વિષય ભોગ આમ આવે તો એ ખબર પડે. બાકી એમને આમ તો વાતો થાય બધી. માટે આ ધીરજ આખ્યાની કથામાં સ્વામી હરપળ ધીરજ રાખવાની વાત